You're with SBS Radio. Find more great stories in your language at sbs.com.au.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, આરક્ષણનો મુદ્દો હંમેશાથી વિવાદાસ્પદ, ચર્ચાસ્પદ રહ્યો છે અને હાલમાં જ ભારત સરકારે જે 10% અનામત આર્થિક પછાત વર્ગને આપવાની જાહેરાત કરી છે, ઘણા રાજ્યોએ તેને અમલમાં પણ મૂકી દીધું છે, તેને એક એવું પગલું ગણે છે જેથી સમાજમાં એક સરખી તકો પૂરી પાડી શકાય. સામાજિક રીતે સરકાર આ પગલું ખૂબ મહત્વનું માની રહી છે. સિડની ખાતે આ પગલાના સમર્થક અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર ધર્મેન્દ્ર મોદી એ આ વિષય પર ટિપ્પણી કરતા જણાવ્યું કે
મારી ટિપ્પણી એ છે કે જે આર્થિક પછાડ લોકોને સવર્ણ આરક્ષણ આપ્યું છે એ બહુ સારી પહેલ છે આપણી ઇન્ડિયાની ગવર્મેન્ટની, જેનાથી જે અપર કાસ્ટમાં જે લોકો ફાઇનાન્શિયલી બહુ પાછળ છે, જે મિડલ ક્લાસ છે, એ છોકરાઓને આગળ આવવા માટે બહુ સારી તક છે.
તો બીજી બાજુ અનામત માંગનાર વિવિધ વર્ગો તેનાથી નાખુશ છે. મેલબર્ન ખાતે પાટીદાર અનામત આંદોલનના સમર્થક કોમેલ પટેલ જણાવે છે કે
ભાજપ સરકારે સરસ કામ કર્યું છે. 10% એમની અનામત આપી, પણ એમને અનામત આપી, એમને ઇકોનોમિકલી બેકવર્ડ અનામત આપી છે, જેમાં એકલા પટેલો નહીં, એમાં પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, ખ્રિસ્તી, મુસ્લિમ, સવર્ણ જાતિમાં એમને ક્લિયર કર્યું છે કે ખ્રિસ્તી મુસ્લિમ જે પણ ઇકોનોમિકલી બેકવર્ડ હોય એ બધાને 10% મળશે. તો 10% મળશે તો એમાં પટેલોને તો કેટલા ટકા મળી. બીજી વસ્તુ એ છે કે પ્રધાનમંત્રીની ચૂંટણી આવી રહી છે, આ વસ્તુ ભાજપ સરકારે પહેલા કરવી હતી, આ પાટીદારોનું થયું તો એની પહેલા ભાજપ સરકાર એ કરી શકતી હતી, પણ એ વખતે એમને ના કર્યું. પણ હવે પ્રધાનમંત્રીની ચૂંટણી આવે છે અને 3 રાજ્યોમાં એમનો સતત પરાજય થયો છે, તેથી એમને આ સ્ટેપ લીધું છે.
તો આ વિષયના સામાજિક અને રાજકીય પહેલું વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ગૌરાંગ જાની પાસેથી. તો ગૌરાંગભાઈ, શરૂઆત કરીએ 10% આર્થિક પછાત વર્ગને અનામત આપવાની જે વાત છે તે વિષય પર આપની ટિપ્પણી સાથે.
આપણો જે દેશ છે એ સદીઓથી જ્ઞાતિ આધારિત દેશ રહ્યો છે, કારણ કે મેજોરિટી વસ્તી આપણે ત્યાં હિન્દુઓની છે અને હિન્દુઓમાં જ્ઞાતિ વ્યવસ્થા અને એને કારણે જે પ્રકારની અસમાનતા અને ભેદભાવ આપણે ત્યાં વર્ષોથી રહ્યો છે, એટલું જ નહીં બહેનો સાથેનો પણ જે ભેદભાવ આપણે ત્યાં રહ્યો છે. એટલે ભારતમાં આપણા બંધારણમાં જ્યારે અનામતની વાત કરવામાં આવી ત્યારે સામાજિક પછાતપણું અને કે જ્ઞાતિ આધારિત અને જેન્ડર આધારિત પછાતપણું સૌથી વધારે મહત્વનું હતું. આર્થિક પછાતપણા માટેના બીજા માપદંડો, બીજા કાર્યક્રમો હોઈ શકે, ગરીબી હટાવવાના કાર્યક્રમ હોઈ શકે, આર્થિક રીતે સદ્ધર કરવાના હોઈ શકે, પણ જ્યારે આપણે અનામતની વાત આવે છે ત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આર્થિક અનામતની વાતને બહુ વજૂદ નથી. એ તમે જોશો કે દલિત અને આદિવાસીઓને જે અનામત આપવામાં આવી છે એના ચોક્કસ માપદંડો છે. દલિતોને શા માટે આપવામાં આવી, આદિવાસીને શા માટે આપવામાં આવી, એ પણ બંધારણે સ્પષ્ટ કર્યું છે. જેને આપણે અન્ય પછાત વર્ગ, ઓબીસી જેને કહીએ છીએ આપણે, એ ઓબીસી એ સામાજિક અને શૈક્ષણિક પછાત છે, પણ એમાં આર્થિક પછાત પણ એની અંદર નથી આવતો. અને હા, આમ છેલ્લે સામાજિક અને શૈક્ષણિક પછાતમાં એ લોકો ક્રિમી લેયર પણ ઉમેર્યું છે કે આનાથી વધારે આવકવાળા લોકોને સામાજિક અને શૈક્ષણિક પછાત નહીં ગણી શકાય. એટલે આખો તમે ઇતિહાસ જોશો બંધારણનો અને બંધારણ પાછળની આંબેડકરનો જે તમે વિચાર જોશો તો તમને સમજાશે કે આ એક પરંપરાવાદી ભારતીય દેશમાં સામાજિક પછાતપણું એ સૌથી મુખ્ય માપદંડ હોવું જોઈએ. કારણ કે શક્ય છે કે કોઈ વ્યક્તિ સામાજિક રીતે પછાત છે, આર્થિક રીતે સારું છે, પણ સમાજ કેટલું સ્વીકારે છે, સમાજમાં સ્વીકૃતિ કેટલી છે. જેમ કે આંતરજ્ઞાતીય લગ્નની તમે વાત કરો તો કઈ કોમ્યુનિટી વચ્ચે 70 વર્ષ પછી આંતરજ્ઞાતીય લગ્નો આપણે ત્યાં થઈ રહ્યા છે અથવા આંતરધર્મીય લગ્નો થઈ રહ્યા છે. એટલે હું એક સમાજશાસ્ત્રી તરીકે હું માનું છું કે હિન્દુસ્તાનમાં જે અનામત નો ઇતિહાસ જોતા, એની પાછળની ભાવના જોતા, એનું બંધારણીય સ્ટેન્ડ જોતા, એવું લાગે છે કે આર્થિક અનામત એ બહુ લાંબા સમય સુધી બંધારણની કસોટીમાં કે કાયદાની કસોટીમાં ટકી નહીં શકે.
તો અગર આ જ વાત જે તમે આખી કરી એને ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલન હતું તેના સંદર્ભમાં જોઈએ તો કેવી રીતે મૂલવી શકાશે?
સવાલ અમે એ છે કે પાટીદારોએ જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારે એ લોકોએ પોતાને ઓબીસીમાં, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવવાની માંગણી કરી. સવાલ એ છે કે સામાજિક અને શૈક્ષણિક પછાતનો પાટીદારો કેવી રીતે આપી શકે એ બહુ મોટો સવાલ આપણી પાસે છે. હવે જ્યારે આર્થિક પછાતમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે એક મોટી કસમકસ પાટીદાર સમક્ષ ઉભી થઈ શકે કે એમણે તો માગણી કરી હતી ઓબીસીમાં સમાવેશ થવાની, કારણ કે ઓબીસીની અંદર 27% રિઝર્વેશન છે અને એની અંદર તમે પોતાનો એક ફાળો લઈ શકો છો એમાં. પણ જ્યારે તમે આર્થિક પછાતની વાત કરો છો તો પાટીદારોને માટે એક મૂંઝવણનો સવાલ સ્વાભાવિક થઈ શકે કે અમે આમાં ક્યાં. એટલે આ એક મુદ્દો છે. બીજો મુદ્દો મારે એ પણ કહેવો જોઈએ, ખાસ કરીને પાટીદારોને કહેવો જોઈએ અને બીજા લોકોને પણ કહેવો જોઈએ જેને અનામત મળી છે, એને કે હિન્દુસ્તાનની અંદર જે સરકારી નોકરી છે એ કુલ નોકરીઓના માત્ર 4% છે અને 96% નોકરીઓ પ્રાઇવેટ સેક્ટરમાં છે જ્યાં કોઈ અનામત નથી આપણે ત્યાં. એટલે આખું જે આ સંઘર્ષ છે એ આ 4% કેક માંથી કોને કેટલો લાભ મળે એનું છે. એ રીતે કદાચ આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ, અથવા એવું શિક્ષણ આપણે સમાજમાં લોકોને નથી આપી શક્યા જેને કારણે અનામત ધરાવતી વ્યક્તિઓ કે બિન અનામત ની શ્રેણીના લોકોમાં એક બહુ મોટી ગેરસમજ આપણે ત્યાં ઉપસ્થિત થઈ છે. એટલે હવે પાટીદારોને નારાજગી ચોક્કસ હોઈ શકે, એટલા માટે હોઈ શકે કે તમે 27%માંથી 10%માં આવી ગયા અને 10%માં આવ્યા એટલે તમારે એની અંદર 10%માં પાછો 33%, આજે ગઈકાલે જે સરકારે નિર્ણય જાહેર કર્યો કે એની અંદર પણ 33% બહેનોને તમારે અનામત આપવાની. અને બીજું જે નિર્ણય જાહેર કર્યો ગઈકાલે સરકારે કે માત્ર 8 લાખની ક્રાઇટેરિયા, 8 લાખ રૂપિયાની જે માપદંડ છે એ સ્વીકારવામાં આવશે. બીજા માપદંડો જે કેન્દ્ર સરકારે કહ્યા છે એ બધા હવે નલ એન્ડ વોઇડ થઈ જશે. જ્યારે ગુજરાતની વાત કરી છે ત્યારે એ સંદર્ભમાં પાટીદારોને થશે કે અમે આમાં અમે આર્થિક પછાત કેવી રીતે ગણાઈશું, કારણ કે પાટીદારોની પોતાની આર્થિક સ્થિતિ બીજી બધી જ્ઞાતિઓ કરતા ઘણી સારી છે ગુજરાતમાં. જમીન માલિકની દ્રષ્ટિએ જુઓ, ઉદ્યોગોની દ્રષ્ટિએ જુઓ, શિક્ષણની દ્રષ્ટિએ જુઓ. એટલે પાટીદારો સમક્ષ આ એક હું માનું છું કે એક ડિબેટે આવીને ઉભા છે.
ગૌરંગભાઈ, જેવી રીતે શરૂઆતમાં જ તમે સાંભળ્યું પાટીદાર આંદોલન સમર્થકો જે છે તેઓએ જણાવ્યું અને એ જ રીતે અન્ય વર્ગોમાંથી પણ ઘણા લોકોનો અભિપ્રાય છે કે આર્થિક પછાત વર્ગને અનામત આપવો આ પગલું એ ચૂંટણીલક્ષી છે. આપનો શું અભિપ્રાય છે?
બિલકુલ, હું એને ચૂંટણીલક્ષી માનું છું, કારણ કે તમે છેલ્લા 4 વર્ષની અંદર જે કેન્દ્ર સરકારમાં એનડીએની જે સરકાર છે એની સામે અનામત માટે ગુજરાતમાં હિન્દુસ્તાનમાં જાટ હોય કે ગુર્જર હોય કે પાટીદારો હોય એવા આંદોલનો કર્યા કે જે ચૂંટણીનું ગણિત બગાડી નાખ્યું. અને બીજી બાજુ સવર્ણો જે હિન્દુ સવર્ણો છે એ પણ નારાજ થયા અને એની અસર તમે ખાસ મધ્યપ્રદેશ રાજસ્થાનની ચૂંટણીમાં આપણે જોઈ શકીએ છીએ. હવે સવાલ આપણી પાસે આવીને એવો ઉભો છે કે ચૂંટણીલક્ષી આખી વાત હોવાને કારણે એની કેટલી મોટી અસર થશે એવો મોટો સવાલ છે. અને બીજી બાજુ અખબારો કે ઇવન સરકારના માણસો પણ સવર્ણ અનામત બોલે છે આખી વાત એક ખોટી છે. ખરેખર એને બિન અનામત અથવા તો આર્થિક રીતે પછાત બોલવું જોઈએ, કારણ કે જ્યારે તમે બિન આર્થિક રીતે પછાત કહો છો એટલે એની અંદર ધાર્મિક લઘુમતી પણ આવી જાય છે અને ધાર્મિક લઘુમતી આવે છે એને કારણે જે તમે નોમેનક્લેચર વાપરો છો, જે શબ્દ તમે વાપરો છો સવર્ણ અનામત, અને આપણા અખબારો પણ બહુ છૂટથી એ બોલે છે, ટીવી ઉપર પણ લોકો બોલે છે, પણ આ એક સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આ 10% અનામત છે એ હિન્દુ સવર્ણ, ઇવન સવર્ણ શબ્દ પણ નહીં બોલવો જોઈએ મારી દ્રષ્ટિએ, કારણ કે તમે જેવો સવર્ણ શબ્દ બોલો છો એટલે તમે વર્ણવાળા અને વર્ણવિહીન એવી જે પરંપરા છે પરંપરાને પણ આપણે સભાન અભાનપણે વ્યક્ત કરતા રહ્યા છીએ. એટલે આ સંદર્ભમાં થોડી સ્પષ્ટતા હું માનું છું કે અને અખબારોની જવાબદારી, માધ્યમોની જવાબદારી મોટી બની રહે છે.
અને જો આ પગલાની ભાવિ અસરો વિશે વાત કરીએ તો તે શું હશે?
રીતે પ્રતિકાત્મક રીતે અને સાયકોલોજીકલ રીતે બિન અનામત શ્રેણીના લોકોને એવું લાગશે કે અમે પણ આની અંદર છે, પણ એ હરીફાઈમાંથી આવવાનું છે. એટલે 10% અનામત પણ એને જ મળશે જે લોકો લેખિત પરીક્ષાઓ, ઇન્ટરવ્યુ આ બધું પાસ કરીને સફળ થશે ત્યારે એમને આમાં લાભ મળશે. પણ છેલ્લી વાત હું એટલું ચોક્કસ કહીશ કે આને કારણે જે હિન્દુ સવર્ણ જ્ઞાતિઓ છે એ લોકોનું સંગઠન વધારે મજબૂત બનશે અને વધુ જ્ઞાતિ આધારિત, જ્ઞાતિ કેન્દ્રિત વિચારો, ચર્ચાઓ એ આપણે ત્યાં શરૂ થશે.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.